ओम शांति। गुड मॉर्निंग। पांचवी मे 2024 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मौलीना महावाक्य छे। मीठा बाळको, सुख शांति नु वरदान एक बाप पासे थी ज मळे छे, कोई देहधारी थी नहीं। बाबा आव्या छे तमने मुक्ति जीवन मुक्ति नी राह देखाड़वा। मीठा बाळको, सुख शांति नु वरदान एक बाप पासे थी ज मळे छे, कोई देहधारी थी नहीं। बाबा आव्या छे तमने मुक्ति जीवन मुक्ति नी राह देखाड़वा। प्रश्न छे, बापनी साथे जवा अने सत्यु गाड़ी मां आववानो पुरुषार्थ शुं छे? उत्तर छे, बापनी साथे जवुं छे तो पूरु पवित्र बनवानुं छे। सत्युग आदि मां आववा माटे बीजा संग बुद्धियोग तोड़ी एक बापनी याद मां रहेवानुं छे। आत्म अभिमानी जरूर बनवानुं छे। एक बापनी मत पर चालशो तो ऊंच पदनो अधिकार मळी जशे। गीत छे, नयनहीन को राह दिखाओ प्रभु। ओम शांति। आ गीत कोणे गायुं? बाळकोए, कारण के बाप तो एक ज छे, एमने ज रचयिता कहेवाय छे। रचना रचयिता ने पुकारे छे। बाबाए समझाव्युं छे, भक्ति मार्ग में तो तमने बे बाप छे, एक लौकिक बीजा छे पारलौकिक। बधा आत्माओना बाप एक ज छे। एक बाप होवाथी बधा आत्माओ पोताने ब्रधर्स अर्थात भाई भाई कहे छे। ए बाप ने पोकारे छे, ओ गॉड फाधर, ओ परम पिता, रहम करो, क्षमा करो। भक्तोना रक्षक एक भगवान ज छे। पहला पहला तो आ समझावुं जोईए के आपणा बे बाप छे। हवे पारलौकिक बाप तो बधाना एक ज छे, बाकी लौकिक बाप दरेकना अलग अलग छे। हवे लौकिक बाप मोटा के पारलौकिक बाप मोटा? लौकिक बाप ने तो क्यारे भगवान के परम पिता नहीं कहेशे। आत्माना बाप एक ज परम पिता परमात्मा छे। आत्मानु नाम क्यारे बदलातु नथी, शरीरनु नाम बदलाय छे। आत्मा भिन्न भिन्न शरीर लई पाठ भजवे छे, अर्थात पुनर्जन्म ले छे। छत्ता पण केटला जन्म मळे छे ते बाप ज आवीने समझावे छे। बाळको, तमे पोताना जन्मोने नथी जाणता, बाप आवे ज छे भारतमां। एमनुं नाम शिव छे, समझे पण छे शिव परमात्मा छे। शिव जयंती के शिवरात्रि पण मनावे छे। એ નિરાકાર છે જેવી રીતે આત્મા પણ નિરાકાર છે, નિરાકારથી સાકારમાં આવે છે પાઠ ભજવવા। હવે નિરાકાર શિવ તો શરીર વગર પાઠ ભજવી ન શકે, મનુષ્ય આ વાતોને કાંઈ પણ નથી સમજતા, નયનહીન છે। આ શરીરના બે નેત્ર તો બધાને છે, ત્રીજું જ્ઞાનનું નેત્ર આત્માને નથી, જેને દિવ્ય ચક્ષુ પણ કહે છે। આત્મા પોતાના બાપને ભૂલી ગયો છે એટલે પોકારે છે, નયનહીન કો રાહ બતાવો। ક્યાંની રાહ? શાંતિધામ અને સુખધામની। સર્વના સદગતિદાતા સદગુરુ એક જ છે। મનુષ્ય મનુષ્યના ગુરુ બની સદગતિ આપી નથી શકતા, ન સ્વયંને સદગતિ આપે છે ન બીજાઓને આપે છે। એક બાપ જ સર્વને સદગતિ આપે છે, એ અલ્ફ બાપને જ યાદ કરવાના છે। બાપ સમજાવે છે, કોઈપણ મનુષ્ય માત્ર મુક્તિ જીવન મુક્તિ શાંતિ અને સુખ સદા માટે નથી આપી શકતું। સુખ શાંતિનું વરદાન તો એક જ બાપ આપી શકે છે, મનુષ્ય મનુષ્યને નથી આપી શકતા। ભારતવાસી સત્તો પ્રધાન હતા તો સતયુગી સ્વર્ગવાસી હતા, આત્મા પવિત્ર હતો। ભારતને સ્વર્ગ કહેવાય છે જ્યારે કે આત્માઓ પવિત્ર સત્તો પ્રધાન હતા। તમે જાણો છો, બરાબર આજથી 5000 વર્ષ પહેલા ભારત સ્વર્ગ હતું, સત્તો પ્રધાન હતું, આ લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું. હમણાં કળિયુગનો પણ અંત છે, આને નર્ક કહેવાય છે. આજ ભારત સ્વર્ગ હતું તો ખૂબ ધનવાન હતું, હીરા જવેરાતોના મહેલ હતા, બાપ બાળકોને યાદ અપાવે છે. સતયુગ આદિમાં આ લક્ષ્મીનારાયણની રાજધાની હતી, તેને વૈકુંઠ સ્વર્ગ કહેવાય છે. હમણાં તો સ્વર્ગ નથી. આ બાપ સમજાવે છે, બાબા ભારતમાં જ આવે છે. નિરાકાર શિવની જયંતિ પણ મનાવે છે, પરંતુ એ શું કરે છે આ કોઈ નથી જાણતું. આપણા આત્માઓના બાપ શિવ છે, એમની આપણે જયંતિ મનાવીએ છીએ. બાપને બાયોગ્રાફી અર્થાત જીવન કહાણીને પણ નથી જાણતા. ગવાય પણ છે, દુઃખ મેં સિમરણ સબ કરે, પોકારે છે, ઓ ગોડ ફાધર રહેમ કરો. અમે ખૂબ દુઃખી છીએ, કારણ કે આ રાવણ રાજ્ય છે, વર્ષે વર્ષે રાવણને બાળે છે ને. પરંતુ આ કોઈને ખબર નથી કે 10 માથાવાળો રાવણ શું ચીજ છે, અમે તેને બાળીએ કેમ છીએ. આ કયો દુશ્મન છે જેમની એફીજી અર્થાત પૂતળું બનાવી બાળીએ છીએ. ભારતવાસી બિલકુલ જ નથી જાણતા, કારણ કે જ્ઞાનનું ત્રીજું નેત્ર નથી. ત્યારે તો રામ રાજ્ય માંગે છે. 5 વિકાર સ્ત્રીમાં, 5 વિકાર પુરુષમાં, એટલે આને રાવણ સંપ્રદાય કહેવાય છે. આ રાવણ 5 વિકાર જ મોટામાં મોટો દુશ્મન છે, એની એફીજી બનાવી વાળે છે. ભારતવાસીઓને આ ખબર નથી પડતી કે રાવણ છે કોણ જેને બાળે છે. આ રાવણ રાજ્ય ક્યારથી શરૂ થયું આ પણ કોઈને ખબર નથી. બાપ સમજાવે છે, રામ રાજ્ય સતયુગ ત્રેતા, રાવણ રાજ્ય દ્વાપર કળિયુગ. સતયુગમાં આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું, તેમને આ રાજ્ય ક્યાંથી કેવી રીતે મળ્યું આ કોઈ નથી જાણતું. આ સમજવાની વાતો છે, આમાં અટેન્શન અર્થાત ધ્યાન આપવું પડે છે. મોસ્ટ બિલવેડ અર્થાત સૌથી પ્રિય બાપ છે, ત્યારે તો એમને ભક્તિ માર્ગમાં પણ પોકારે છે. ભારતમાં જ્યારે આમનું અર્થાત લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું તો દુઃખનું નામ નહોતું. હમણાં દુઃખધામ છે, કેટલા અનેક ધર્મ છે. સતયુગમાં એક ધર્મ હતો. આટલા બધા આત્માઓ ક્યાં ચાલ્યા જશે કોઈને ખબર નથી, કારણ કે નયનહીન છે. શાસ્ત્રોમાં જ્ઞાનનું ત્રીજું નેત્ર કોઈને નથી મળતું. જ્ઞાન નેત્ર જ્ઞાન સાગર પરમપિતા પરમાત્મા જ આપે છે. આત્માને ત્રીજું નેત્ર મળે છે. આત્મા ભૂલી ગયો છે કે અમે કેટલા જન્મ લીધા છે. સતયુગમાં જે દેવી દેવતાઓનું રાજ્ય હતું તે ક્યાં ગયું? ગાય પણ છે, મનુષ્ય 84 જન્મ લે છે. 84નું ચક્ર કહે છે, પરંતુ કયા આત્મા 84 જન્મ લે છે? જે પહેલા ભારતમાં આવે છે તે હતા દેવી દેવતા, પછી 84 જન્મ ભોગી અંતમાં પતિત બની જાય છે. ગાય પણ છે, હે પતિત પાવન, તું સિદ્ધ કરે છે અમે પતિત છીએ. એટલે પોકારે છે કે હે પતિત પાવન, અમને પાવન બનાવવા આવો. જે પોતે જ પતિત છે તે પછી બીજાઓને પાવન કેવી રીતે બનાવશે? બાપ સમજાવે છે, અર્ધો કલ્પ ભક્તિ માર્ગમાં રાવણ રાજ્ય 5 વિકાર હોવાના કારણે ભારત આટલા દુઃખને પામ્યું છે. 84 જન્મ તો લે જ છે, આનો પણ હિસાબ સમજાવવો જોઈએ. પહેલા સતયુગમાં છે સત્તો પ્રધાન, પછી ત્રેતામાં છે સત્તો. આત્મામાં ખાધ પડે છે, બાપ આવે જ છે ભારતમાં. શિવ જયંતિ છે ને, બીજા બધા આત્માઓ તો ગર્ભમાં જન્મ લે છે. બાપ કહે છે, હું સાધારણ વૃદ્ધ તનમાં પ્રવેશ કરું છું, જેમનો આ અનેક જન્મોના અંતનો જન્મ છે. આ સમજણ કોઈ એકને નથી અપાતી. આ ગીતા પાઠશાળા છે. મનુષ્યને દેવતા બનાવવા માટે આ રાજયોગ શીખવાડાય છે. તમે અહીં આવ્યા છો સ્વર્ગની બાદશાહી પ્રાપ્ત કરવા, જે બાપ જ આપી શકે છે. ગીતા વાંચવાથી કોઈ રાજા બનતા નથી, વધારે જ રંક બની જાય છે. બાપ ગીતાનું જ્ઞાન સંભળાવી રાજા બનાવે છે. બીજા દ્વારા ગીતા સાંભળવાથી રંક બની ગયા છે. ભારતમાં જ્યારે આ લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું, તો પ્યોરિટી, પીસ, પ્રોસ્પરિટી અર્થાત પવિત્રતા, શાંતિ, સમૃદ્ધિ હતા. પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતો, ત્યાં હિંસાનું નામ નહોતું. પછી દ્વાપરથી લઈને હિંસા શરૂ થઈ છે. કામ કટારી ચલાવતા ચલાવતા તમારી આ હાલત આવીને થઈ છે. સત્યુમાં 100% સોલ્વેન્ટ અર્થાત ભરપૂર હતા, સત્વ પ્રધાન હતા. આ રહસ્ય કોઈ પણ મનુષ્ય અથવા સાધુ સંત વગેરે નથી જાણતા. બાપ જે જ્ઞાનના સાગર છે, પતિ પાવન છે, એ જ આવીને સત્વ પ્રધાન બનવાની યુક્તિ બતાવે છે. રાવણની મત પર મનુષ્યની જુઓ શું હાલત થઈ ગઈ છે. રાજા લોકો પણ તે જે પવિત્ર રાજાઓ થઈને ગયા છે તેના ચરણોમાં જઈને પડે છે અને મહિમા ગાય છે. આપ સર્વગુણ સંપન્ન, અમે નીચ પાપી છીએ, અમારામાં કોઈ ગુણ નથી. પછી કહે છે, આપે હી તરસ પરોઈ, અમને આવીને મંદિર લાયક બનાવો. કોઈની પણ સમજમાં નથી આવતું કે બાપ કેવી રીતે આવીને ફરીથી દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે. હવે તમે સમજો છો, આપણે જ દેવી દેવતા ધર્મના હતા. આપણે જ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બની આટલા જન્મ લીધા. હવે 84 જન્મ પૂરા થયા છે. પછી દુનિયાનું ચક્ર ફરવું જોઈએ, એટલે ફરી તમારે પાવન અહીં બનવાનું છે. પતિત તો સુખધામ શાંતિધામમાં ન જઈ શકે. બાપ સમજાવે છે, તમે જે સત્વ પ્રધાન હતા તે તમો પ્રધાન બન્યા છો. ગોલ્ડન એજ અર્થાત સતયુગથી ફરી આયરન એજ અર્થાત કળિયુગમાં આવ્યા છો. પછી ફરી ગોલ્ડન એજેડ બનવાનું છે, ત્યારે મુક્તિધામ સુખધામમાં જઈ શકશો. ભારત સુખધામ હતું, હવે દુઃખધામ છે. ગીતમાં પણ સાંભળ્યું, હમ નયનહીન કો રાહ બતાવો. અમે પોતાના શાંતિધામમાં કેવી રીતે જઈએ, તે લોકો તો કહી દે છે. પરમાત્મા સર્વવ્યાપી છે, ફલાણા અવતાર છે, પરશુરામ અવતાર છે. હવે બાપ પરશુરામ બની કોઈને મારતા હશે શું? થઈ ન શકે. બાપ સમજાવે છે, તમે આ ચક્રમાં કેવી રીતે 84 જન્મ લીધા છે. હવે મુજલ્ફને યાદ કરો. હે આત્માઓ, દેહી અભિમાની બનો. દેહ અભિમાની બની તમે બિલકુલ જ દુઃખી, કંગાળ, નર્કવાસી બની પડ્યા છો. જો સ્વર્ગવાસી બનવું છે તો આત્મા અભિમાની જરૂર બનવાનું છે. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે. હવે 84 જન્મ પૂરા થયા છે, ફરી સતયુગ આદિમાં જવાનું છે. હવે મને યાદ કરો, બીજા સંગ બુદ્ધિ યોગ તોડો. રહો ભલે ગ્રહસ્થ વ્યવહારમાં, પોતાને આત્મા નિશ્ચય કરો. આત્મા એક શરીર છોડી બીજું લે છે, હવે દેહી અભિમાની બનવાનું છે. મને યાદ કરો તો ખાદ બુદ્ધિ બળી જશે, તમે પવિત્ર બની જશો. પછી હું બધા બાળકોને લઈ જઈશ. જો મારી મત પર નહીં ચાલશો તો આટલું ઊંચ પદ નહીં મેળવશો. આ લક્ષ્મીનારાયણનું ઊંચ પદ છે. જ્યારે અમનું રાજ્ય હતું તો બીજા કોઈ ધર્મ નહોતા. દ્વાપરથી પછી બીજા ધર્મ આવે છે. સતયુગમાં મનુષ્ય પણ થોડાક હોય છે. હવે તો અનેક ધર્મ હોવાના કારણે કેટલા દુઃખી થઈ ગયા છે. તે જ દેવતા ધર્મવાળા હવે ફરી પતિત થવાથી પોતાને દેવતા કહેતા નથી. હિન્દુ નામ રાખી દીધું છે. હિન્દુ તો કોઈ ધર્મ નથી. બાપ સમજાવે છે, રાવણે તમને આવા બનાવી દીધા છે. તમે જ્યારે લાયક દેવી દેવતા હતા ત્યારે આખા વિશ્વ પર રાજ્ય હતું. બધા સુખી હતા. હવે દુઃખી બની પડ્યા છો. ભારત હેવન અર્થાત સ્વર્ગ હતું, તે હવે હેલ અર્થાત નર્ક બની ગયું છે. ફરી હેલને હેવન બાપ વગર કોઈ બનાવી ન શકે. દેવતાઓને સંપૂર્ણ નિર્વિકારી કહેવાય છે. અહીંના મનુષ્ય તો સંપૂર્ણ વિકારી છે. આને કહેવાય છે પતિત. ભારત શિવાલય હતું. શિવ બાબાએ સ્થાપના કરેલી હતી. બાપ સ્વર્ગ બનાવે છે, પછી રાવણ નર્ક બનાવે છે. રાવણ શ્રાપ આપે છે. બાપ 21 જન્મોના માટે વારસો આપે છે. હવે તમે દરેક બાપને જ યાદ કરો, કોઈ પણ દેહધારીને નહીં. દેહધારીને ભગવાન ન કહેવાય. ભગવાન તો એક જ છે. બાપ તો 2000 વારસો આપે છે, પછી રાવણ શાપિત બનાવી દે છે. આ સમયે ભારત શાપિત છે, ખૂબ દુઃખી છે. હવે આ રાવણ પર જીત મેળવવાની છે. ગવાય પણ છે, દેહ દાન તો છૂટે ગ્રહણ. તે ગ્રહણ જે લાગે છે તે તો પૃથ્વીનો પરછાયો છે. હવે બાપ કહે છે, તમારી ઉપર 5 વિકારો રૂપી રાવણનું ગ્રહણ છે. આ 5 વિકાર દાનમાં આપી દેવાના છે. પહેલા તો દાન દો કે અમે ક્યારેય વિકારમાં નહીં જઈશું. આ કામ કટારી જ મનુષ્યને પતિત બનાવે છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલી પોઈન્ટ, બાપ જે નોલેજ આપે છે તેને પૂરું અટેન્શન આપીને ભણવાનું છે. જ્ઞાનના ત્રીજા નેત્રથી પોતાના 84 જન્મોને જાણી હવે અંતિમ જન્મમાં પાવન બનવાનું છે. બીજી પોઈન્ટ છે, રાવણના શ્રાપથી બચવા માટે એક બાપની યાદમાં રહેવાનું છે. 5 વિકારોનું દાન આપી દેવાનું છે. એક બાપની મત પર ચાલવાનું છે. વરદાન છે, તાજ અને તિલકને ધારણ કરી બાપ દાદાના મદદગાર બનવાવાળા દિલ તખ્ત નશીન ભવ. તાજ અને તિલકને ધારણ કરી બાપ દાદાના મદદગાર બનવાવાળા દિલ તખ્ત નશીન ભવ. જ્યારે કોઈ તખ્ત પર બેસે છે તો તિલક અને તાજ એની નિશાની હોય છે. એવા જે દિલ તખ્ત નશીન છે એમના મસ્તક પર સદૈવ અવિનાશી આત્માની સ્થિતિનું તિલક દૂરથી ચમકતું નજર આવે છે. સર્વ આત્માઓના કલ્યાણની શુભ ભાવના એમના નયનોથી કે મુખડાથી દેખાય છે. એમના દરેક સંકલ્પ વચન અને કર્મ બાપ સમાન હોય છે. સ્લોગન છે, સરળ યાદ સરળ યાદ માટે સરળતાનો ગુણ ધારણ કરો. સંસ્કારોને સરળ બનાવો. સરળ યાદ માટે સરળતાનો ગુણ ધારણ કરો. સંસ્કારોને સરળ બનાવો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, અચળ, સદા અચળ, અડોલ એકલ સ્થિતિનો અનુભવ કરો. આજની પોઈન્ટ છે, જેમને ડ્રામામાં જ્ઞાનની શક્તિ પ્રેક્ટિકલ જીવનમાં ધારણ કરે છે, જે ડ્રામાના જ્ઞાનની શક્તિ પ્રેક્ટિકલ જીવનમાં ધારણ કરે છે તે ક્યારેય પણ હલચલમાં નથી આવી શકતા. સદા એક રસ, અચળ, અડોલ બનવાની અને બનાવવાની વિશેષ શક્તિ આ ડ્રામાની પોઈન્ટ્સ છે. એને શક્તિના રૂપમાં ધારણ કરવાવાળા ક્યારેય હાર નથી ખાઈ શકતા. આ કલ્યાણકારી ડ્રામાના દરેક સીનમાં કોઈ ન કોઈ કલ્યાણ સમાયેલું છે. ધૈર્યવત બની સાક્ષી થઈ જોવાનો અભ્યાસ કરો તો અચળ અડોલ રહેશો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.